उर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्ये न दीपये ॐ तत्सवितुर्वरं रूपं ज्योतिः परस्य धीमहि यन्नः सत्ये न दीपये ॐ नमो भगवते श्री अरविन्दाय ॐ नमो भगवते श्री अरविन्दाय ॐ नमो भगवते श्री अरविन्दाय करु તારીખ 13/1/2012 જૂની એડિશન પાન નંબર 72-73 નવી એડિશન પાન નંબર 62-63 આપણે આ પ્રકરણમાં આખું સર્જનનું રહસ્ય કવિ સમજાવી રહ્યા છે. કારણ કે શિવ અને શક્તિ દ્વારા જે આખું સર્જન થાય છે એ સર્જનમાં જ તે આપણા જીવનના રહસ્યની ચાવી પણ રહેલી છે. એ સર્જનનું રહસ્ય જો સમજાય તો આપણા જે જીવનના પ્રશ્નો છે એનો ઉકેલ એમાંથી પ્રાપ્ત થાય. એટલે અશ્વપતિ પાસે આ આખું રહસ્ય પ્રગટ થઈ રહ્યું છે. શ્રી અરવિંદે આપણને સમજાવી રહ્યા છે કે શિવ અને શક્તિ પરસ્પર પ્રેમ અને આનંદથી આ સૃષ્ટિનું સર્જન કરી રહ્યા છે. તો એ જ રીતે એની આપણે ગયે વખતે ચર્ચા કરી હતી. તો હવે એ જે વૈશ્વિક ભૂમિકા ઉપર ચાલે છે સર્જન, એ જ અહીં નામ રૂપના જગતમાં પુરુષ અને પ્રકૃતિ, સોલ અને નેચર કરી રહ્યા છે. એની હવેની થોડી પંક્તિમાં કવિ એની ચર્ચા કરે છે. આજનું જે છે એ ઘણું બધું ગહન છે અને ઘણું બધું સૂક્ષ્મતામાં શ્રી અરવિંદ સમજાવે છે. કહે છે કે ઓર એ કોર્ટિયર ઇન હર કાઉન્ટલેસ રેટિન્યુ કન્ટેન્ટ ટુ બી વિથ હર એન્ડ ફીલ હર નિયર He makes the most of the little that she gives, and all she does drapes with his own delight. પ્રકૃતિના અગણિત રસાલામાં એ એક દરબારી બનીને રહે છે. પકડાયું લીટી? એની સાથે રહેવામાં અને એ નજીક છે, ફીલ હર નિયર, એ નજીક છે એવા સંવેદનમાં એ સંતુષ્ટ રહે છે. પ્રકૃતિ જે કંઈ થોડું આપે એને એ ઘણું કરીને માને છે. હી મેક્સ ધ મોસ્ટ, અને પ્રકૃતિ જે કંઈ કરે એને પોતાના આનંદથી આવરી લે છે. હવે આમાં એક યુનિક ઉપમા દ્વારા કવિ આખો મુદ્દાને સમજાવે છે. કે છે કે એ પ્રકૃતિ જાણે કોઈ એક રાણીનો રસાલો હોય, તો રાણી પ્રવાસમાં જઈ રહ્યા છે ને એની સાથે એનો મોટો રસાલો છે, એમાં એના અંગત સેવકો, એની રક્ષા કરવા વાળા, એના પાલખી ઉપાડવા વાળા એવા બધા ઘણા લોકો છે. એની અંદર રાજા પણ જાણે કે વેશ બદલીને એક દરબારીની જેમ દાખલ થઈ જાય છે, પોતે એક દરબારી હોય એ રીતે દાખલ થઈ જાય છે, કારણ કે જેથી એ એના રાણીની સાથે રહી શકે અને એને જે અનેક નાના મોટા કાર્યો છે એને જોઈને એનો આનંદ માણી શકે. તો એવી રીતે કહે છે કે આ પ્રકૃતિ નેચરનો પ્રકૃતિનો એક મોટો રસાલો છે, અને એ રસાલામાં સોલ છે આપણો પુરુષ છે એ પોતે સામેલ થઈ જાય છે. તો પ્રકૃતિનો રસાલો એટલે શું, નેચર, પ્રકૃતિ નેચરનો રસાલો એટલે શું? તો નેચરે પોતે આ સર્જનનું સંચાલન એને કરવાનું છે, એના માટે અનેક નિયમોને ઉત્ક્રાંત કર્યા છે, વિકસાવ્યા છે. કારણ કે પરમાત્માની જે ચેતના છે, જે અનામી છે, અરૂપ છે, નિરાકાર છે, એને નામ અને રૂપ દ્વારા પ્રગટ કરવાની છે. તો એ અત્યંત કઠિન કામ છે. જે નિરાકાર છે એને સાકાર રૂપ દ્વારા પ્રગટ કરવાનું છે, એટલે એના માટે આ જે પાર્થિવ જગત છે, મેટરનું બનેલું જગત છે, એમાં એને અનેક નિયમો ઘડવા પડે છે. જેમ કે અહીંયા સર્જનમાં અણુ પરમાણુના નિયમો છે, એની ગતિના નિયમો છે, એવી રીતે આ આટલા બધા તારાઓ છે, ગ્રહો છે, એ ગતિ કરે છે, એને ખગોળશાસ્ત્રના નિયમો પ્રમાણે ગતિ કરે છે. આખો વનસ્પતિ જગત છે, એને પોતાના નિયમો છે, જમીનમાંથી પોષણ મેળવે છે, પ્રકાશમાંથી ફોટોસિન્થેસિસ દ્વારા એ મેળવે છે શક્તિ, એ એના નિયમો પ્રમાણે ચાલે છે. આ આટલા બધા જે જળ ચેતન આ રૂપો છે, એના માટે એ શરીરશાસ્ત્રના નિયમો પ્રમાણે કામ કરે છે, ગુરુત્વાકર્ષણના નિયમો છે, ચુંબકીય નિયમો છે, વિદ્યુતના નિયમો છે, આ બધા નિયમોનો જાણે કે મોટો રસાલો છે, એક જટિલ ગૂંથણી છે. તો એ નિયમોની વચ્ચે આ જે સોલ છે આપણો, એ એમાં સામેલ થઈ જાય છે, દાખલ થઈ જાય છે. જાણે કે પોતે પણ એક નિયમ ન હોય, જેમ પેલા રાજા છે, પોતે પણ એ રસાલામાં એક સેવક હોય એમ દાખલ થઈ જાય છે, એમ આ પણ દાખલ થઈ જાય છે. ખરેખર સોલ છે એ કઈ પ્રકૃતિનો કોઈ નિયમ નથી, એ તો પ્રકૃતિનો સ્વામી છે, એને પ્રકૃતિનું સર્જન કર્યું છે. આ પંચ મહાભૂતો એને સર્જ્યા છે. પ્રકૃતિનું સર્જન થયું એ પહેલા પણ આત્મા તો હતો જ તે, પણ એ આ બધા નિયમોની વચ્ચે દાખલ થઈ જાય છે, અને એ દાખલ થઈને પછી એ પ્રકૃતિની વચ્ચે, પ્રકૃતિની સાથે રહે છે. દરેક નામ રૂપની પાછળ એ આધાર આપીને રહે છે, અને કાળની દરેક ગતિની પાછળ એ અકાળ રહેલો છે. એટલે એ પ્રકૃતિની સાથે, એના દરેક રૂપમાં, એના દરેક ગતિમાં એની સાથે રહે છે, અને એના અનુભવોમાંથી પસાર થાય છે. એ અનુભવોમાંથી પસાર થતા થતા એ એનો જે સાર છે એ ખેંચે છે. કહે છે ને કે હી મેક્સ ધ મોસ્ટ ઓફ ધ લિટલ ધેટ શી ગીવ્સ. પ્રકૃતિના જે અનુભવો છે એને એ સાર તત્વ ખેંચી લે છે, અને એમાં એને આનંદ આવે છે, એમાં એને રસ પ્રાપ્ત થાય છે. એટલે એ એ આનંદ છે એ આ દરેક નામરૂપને આધાર આપે છે અને ધારણ કરે છે. આપણે કહે છે ને કે શાસ્ત્રોમાં કે આનંદ આ જગતને ધારણ કરીને રહેલો છે. એ કેવી રીતે? એની સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રક્રિયા અહીં કવિ સમજાવી રહ્યા છે કે સોલને જે આ બધા આનંદ આવે છે, એ આનંદને કારણે આ જગત દરેક નામરૂપ ટકી રહે છે. કહે છે ને ઓલ શી ડઝ, જે કાંઈ કરે છે એને પોતાના આનંદથી આવરી લે છે. એ ગ્લાન્સ કેન મેક હિઝ હોલ ડે વન્ડરફુલ, એ વર્ડ ફ્રોમ હર લિપ્સ વિથ હેપીનેસ વિંગ્સ ધ અવર્સ. પ્રકૃતિની એક દ્રષ્ટિ એના સમસ્ત દિવસને આશ્ચર્યજનક બનાવી મૂકે છે. એના મુખનો એક શબ્દ પુરુષના સમયને સુખમાં ઉડતો કરી મૂકે છે. હવે આ બે બહુ સામાન્ય વાક્યો લાગે છે આપણને નાનકડા, કે પ્રકૃતિની દ્રષ્ટિ અને એની વાણી એ સોલને આનંદ આપે છે અને એને દિવસને સુખમય બનાવે છે. પરંતુ આ જે બે પંક્તિઓ છે એ દ્વારા કવિ જાણે કે આપણને આપણા જીવનને કેવી રીતે જીવવું, આપણા જીવનને કેવી રીતે સુખપૂર્ણ અને આનંદપૂર્ણ બનાવવું એની જાણે કે ચાવી બતાવી રહ્યા છે. આ સાવિત્રી એક તો બહુ જ ગહન છે, અને પાછું એક શ્રી અરવિંદે એમને કવિતાઓ દ્વારા મૂક્યું છે, એટલે આ નાની નાની વસ્તુમાં કેટલું બધું ગહન રહસ્ય છે આપણે પણ સમજવું પડે છે. કે છે કે આપણા પુરુષ અને પ્રકૃતિના જે સંબંધો છે એની અસર આપણા જીવન ઉપર પડતી જ હોય છે. આગળ આપણે જોયું કે એની વચ્ચે સંવાદ કે વિસંવાદ હોય એના પડઘો આપણા જીવનમાં પડે છે. તો અહીંયા એનાથી પણ સૂક્ષ્મ વસ્તુ બતાવી રહ્યા છે કવિ કે પુરુષ અને પ્રકૃતિ એ બંનેની વચ્ચેના સંબંધો જો જીવંત હોય, ઘનિષ્ઠ હોય, તો આપણું જીવન છે એ અર્થપૂર્ણ બને છે, આપણા જીવનનો વિકાસ થાય છે, એ એના લક્ષ્ય તરફ ઝડપથી ગતિ કરે છે. અને જો પુરુષ અને પ્રકૃતિ, સોલ અને નેચર એની વચ્ચે એવો સંબંધ ઘનિષ્ઠ ન હોય, એમની વચ્ચે સહયોગ સહકાર ન હોય, તો આપણા જીવનની ગતિ વિકાસની બહુ મંદ પડી જાય છે. તો આપણા રોજબરોજના જીવનમાં આ પુરુષ અને પ્રકૃતિનો સહયોગ એટલે શું, એ કેવી રીતે થાય, કેવી રીતે સધાય કે જેથી આપણું જીવન પણ ઝડપથી પ્રગતિ કરે, જીવન આપણું અર્થપૂર્ણ બની રહે, આ બધી વસ્તુ આપણે આપણી કવિએ તો આટલું કહી દીધું, આ આપણે સમજવાનું છે કે અત્યારે આપણું જે જીવન છે એ શેનાથી જીવાય છે, કયા કોના ક્ષેત્રમાં જીવાય છે, પ્રકૃતિના. આપણે સોલને તો ભૂલી જ ગયા છીએ, આપણને કદાચ ખબર પણ નથી કે આપણી અંદર સોલનું અસ્તિત્વ છે, માત્ર પ્રકૃતિના જગતમાં આપણે જીવીએ છીએ. આપણા જે બધા જ કર્મો છે એ કર્મોનું મૂળ પ્રકૃતિમાં છે. આપણે કેવી રીતે કામ કરીએ છીએ, કાં તો આપણને ઇન્દ્રિયોના ધક્કા લાગે, આવેગો આવે, ખાવા પીવા પહેરવા ઓઢવાના ને આપણે દોડીએ, કાં તો આપણી પ્રાણમય પ્રકૃતિ છે એની ઈચ્છાઓ, એના મહત્વાકાંક્ષાઓ, એના વાસનાઓ, ક્રોધ, ઈર્ષા, લોભ, એ બધા દ્વારા આપણે કામમાં પ્રવૃત્ત થઈએ, કર્મમાં. અથવા તો આપણા મનના વિચારો, માન્યતાઓ, પૂર્વગ્રહો, રાગ દ્વેષો, સંકલ્પ વિકલ્પો, એ બધા આપણને કર્મમાં ધકેલે, એટલે કે પ્રકૃતિ દ્વારા આપણે જીવીએ છીએ. એને કારણે જ આપણા જીવનનું પોત આવું ફિક્કું છે, આપણા જીવનમાં પ્રગતિ નથી, આપણે એક ને એક રૂટીનમાં ફર્યા કરીએ છીએ. પરંતુ જો આપણા જીવનમાં એ પુરુષ અને પ્રકૃતિ જે સાવ છૂટા પડી ગયા છે એ બંને વચ્ચે થોડોક પણ સંપર્ક થાય, થોડોક પણ એ સહયોગથી કામ કરે આપણું જીવન, તો જીવનનું પોત એની ક્વોલિટી બદલાઈ જાય. દાખલા તરીકે આપણા જીવનમાં કોઈ પ્રશ્ન આવ્યો, સંબંધોની કોઈ ગૂંચ ઊભી થઈ, અથવા તો આપણું જીવન કોઈ એવા ત્રિભેટે આવીને ઊભું રહ્યું કે જ્યાંથી આપણે કોઈ એક માર્ગ નક્કી કરવાનો છે, જીવનની નવી દિશા, નવો વળાંક લેવાનો છે, તો એ વખતે આપણે શું કરીએ છીએ? અત્યારે આપણે રઘવાયા થઈએ છીએ, ચર્ચા કરીએ છીએ, વિચાર કરીએ છીએ, તર્ક કરીએ છીએ, ગણતરી કરીએ છીએ, વિશ્લેષણો કરીએ છીએ, સંકલ્પ વિકલ્પ કરીએ છીએ, ચાર માણસને પૂછીએ છીએ. એને બદલે જો આપણે આવી કોઈ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે ત્યારે થોડાક શાંત થઈ જઈએ, થોડાક અંતર્મુખ બનીએ ને આપણી અંદર ઊંડા ઉતરીએ, અને આપણા આત્મા સાથે જો આપણો કંઈક પણ સંબંધ હોય તો એનો જે એક મૃદુ રવ છે, વોઇસ ઓફ સાયલન્સ, એને સાંભળવા માટે જો આપણે પ્રયત્ન કરીએ, એના સૂચનો માટે થોડી રાહ જોઈએ, પ્રતીક્ષા કરીએ, અને જ્યારે એ આપણને માર્ગદર્શન આપે ત્યારે એ સ્વીકારવાનું આપણે સાહસ બતાવીએ, તો આપણું જીવન બહુ જ સહજ અને સરળ બની જાય. કદાચ સૂર્યપ્રકાશિત માર્ગ બની જાય, ને જીવનમાં જે આટલી બધી અથડામણો, આપણો જે સમયનો ને શક્તિનો જે વેડફાટ છે એ બચી જાય. આપણે જાણીએ છીએ શ્રી અરવિંદનું જીવનમાં એક પ્રસંગ, કે જ્યારે એ કલકત્તામાં હતા અને અંદરથી એને આદેશ આવ્યો કે તું ચંદ્રનગર ચાલ્યો જા, બીજે દિવસે એમની ધરપકડ થવાની હતી, અને એ એક પણ વિચાર કર્યા વગર સીધા ઉઠીને ગંગા ઘાટે જઈને હોડીમાં બેસી ગયા. આ સોલની જે આજ્ઞા છે, એનું માર્ગદર્શન છે, એનો આવો રિસ્પોન્સ, આવો સાહસ એમણે બતાવ્યું. આપણે હોઈએ તો આપણે કરી શક્યા? એટલે કવિ કહે છે કે જો એ થાય તો આપણું જીવન સુખમય બની જાય. સંતોના જીવન આવા હોય છે, એમના જીવનમાં પ્રકૃતિ અને પુરુષ, સોલ અને નેચરનો પૂરેપૂરો સહયોગ અને સમન્વય હોય છે. એમાં સોલ છે એ પથદર્શક હોય છે, માર્ગદર્શક હોય છે, અને એના માર્ગદર્શન પ્રમાણે પ્રકૃતિ કામ કરે છે. એને કારણે એમનું જીવન સરળ, સહજ, આનંદમય હોય છે, ઝડપથી પોતાના ધ્યેય તરફ જતું હોય છે. આપણે પણ જો સોલને આપણો પથદર્શક બનાવીએ અને એના માર્ગદર્શન પ્રમાણે આપણે પ્રકૃતિમાં જીવીએ તો આપણું જીવન પણ એવું જ બની જાય. જેમ અજાણ્યા માર્ગ પર જવું હોય, અજાણે રસ્તે ત્યારે કોઈ ભૂમિઓ સાથે હોય તો આપણી યાત્રા સરળ બની જાય, કારણ વગરની હેરાનગતિ અને વેડફાટ બચી જાય. એવું જ આમાં છે કે જો આપણે આપણા સોલને આપણો પથદર્શક, આપણો ભૂમિઓ બનાવીએ અને આપણે જીવીએ તો આપણું જીવન પણ અહીં કવિ કહે છે એવી રીતે આપણે સુખમય બની જાય, આશ્ચર્યજનક બની જાય. He leans on her for all he does and is. He builds on her largesses, his proud fortunate days, and trails his peacock plumage joy of life, and suns in the glory of her passing smile. કે છે કે પુરુષ પોતે જે કાંઈ છે આત્મા, અને એ જે કાંઈ કરે છે એના માટે પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. એ પોતાના ગૌરવશાળી સુખમય દિવસોનું નિર્માણ પ્રકૃતિના ઉદાર દાનો ઉપર કરે છે. લાર્ગેસિસ એટલે ઉદાર દાનો, એના ઉપર એના સુખમય દિવસોનું નિર્માણ કરે છે. અને મોર પીચ જેવા વિવિધ રંગી જીવનના આનંદો એમાંથી ખેંચે છે, તથા એના ક્ષણિક સ્મિતના મહિમારૂપી સૂર્યપ્રકાશને સેવે છે. આ શ્રી અરવિંદની કવિતા છે. કહેવા એમ માગે છે કે પુરુષ અને પ્રકૃતિ કેવી રીતે એકબીજા ઉપર અવલંબિત છે અને કેવી રીતે વણાયેલા છે એ કવિ સમજાવી રહ્યા છે. કે પુરુષ જે આત્મા છે, સોલ છે, એ પોતે જે કંઈ છે અને જે કંઈ કરે છે એના માટે પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. તો કેવી રીતે? કારણ કે સોલ છે એ પ્રકૃતિના જગતમાં જન્મ લે છે. આ દેહ મન પ્રાણ મેટરની બનેલું જે આ પ્રકૃતિ છે એમાં એ સોલ જન્મ લઈને પ્રવેશ કરે છે, અને અહીં રહીને એ અનેક અનુભવો લઈને એનો વિકાસ થાય છે. કારણ કે સોલનો વિકાસ એક જ રીતે શક્ય બને છે કે પ્રકૃતિના જીવનના અનુભવોમાંથી જ સોલ ઘડાય છે, અને એ અનુભવો લેવા સોલને આ પ્રકૃતિના જગતમાં દેહમાં આવવું જ પડે છે. દેવલોકમાં સોલનો વિકાસ થતો નથી, માટે જ આ પૃથ્વીલોક ઉપર માનવ દેહનું આટલું બધું મહત્વ છે કે એનો પોતાનો જ્યારે સોલને વિકાસ કરવો હોય ત્યારે અનુભવો લેવા માટે એને આ પૃથ્વીલોકમાં માનવ દેહમાં આવવું જ પડે છે. તો અહીં રહીને એ અનુભવો દ્વારા એ પોતાનો વિકાસ કરે છે. એ પોતે જે કાંઈ કરે છે, વોટ ઈ ડઝ, એના માટે પણ એ પ્રકૃતિ ઉપર આધારિત છે. જેવી રીતે આપણે કોઈ લાંબો પ્રવાસ કરવો હોય તો આપણે કોઈને કોઈ વાહનની મદદ લેવી પડે છે, એવી રીતે સોલ છે એ તો નિરાકાર છે. એને પોતાનો કોઈ પણ સંકલ્પ, કોઈ પણ ઈચ્છા પૂર્ણ કરવી હોય, પોતાની અંદર રહેલા જ્ઞાનને, આનંદને, સૌંદર્યને પ્રગટ કરવા હોય તો એને આ પ્રકૃતિના કરણની જરૂર પડે છે. આ પાંચ કર્મેન્દ્રિય અને પાંચ જ્ઞાનેન્દ્રિય એના દ્વારા જ એ પોતાને અભિવ્યક્ત કરી શકે છે, એટલે એમાં પણ એ પ્રકૃતિ ઉપર આધારિત છે. પછી કહે છે કે એના સુખમય દિવસો પ્રકૃતિના ઉદાર દાનો ઉપર એ આધાર રાખે છે. કારણ કે પ્રકૃતિ છે આ સર્જનમાં ઘણો બધો શ્રમ કરી રહી છે, અને એ શ્રમ દ્વારા આ સર્જન પ્રકૃતિ ઉત્ક્રાંત થઈ રહી છે, વિકસી રહી છે. તો એ જે વિકાસ છે એમાંથી સોલ પોષણ મેળવે છે. જેમ જેમ પ્રકૃતિનો વિકાસ થાય છે એમ સોલને પણ પોતાની અભિવ્યક્તિ, પોતાનો વિકાસ સરળ બને છે. અને એ જે વિકાસ પ્રકૃતિનો થાય છે, એ જે લાંબી પ્રક્રિયા છે પ્રકૃતિની, નેચરની, એમાંથી એ અનેક રંગી પીકો પ્લમે છે, એટલે કે મયુર પીંછ જેવા અનેક રંગી અનેક પ્રકારના આનંદોને, અનુભવોને માંથી એ ખેંચે છે. એ આનંદ એને શેમાંથી? હમણાં જ આપણે જોયું કે જે અનુભવોનો સાર તત્વ ખેંચે એમાંથી જ એને આનંદ પ્રાપ્ત થાય છે, એટલે પ્રકૃતિમાંથી જ એ આનંદ ખેંચે છે. અને પ્રકૃતિની સ્મિત એટલે કે એની પ્રસન્નતામાંથી એ ઉષ્મા અને પ્રકાશ પ્રાપ્ત કરે છે. એટલે કે બધી જ રીતે એ પ્રકૃતિ ઉપર આધાર રાખે છે. પુરુષ પોતાના વિકાસ માટે, પોતાના પોષણ માટે, પોતાના કાર્ય માટે એને પ્રકૃતિનો આધાર લેવો પડે છે. ઇન એ થાઉઝન્ડ વેઝ હી સર્વ્સ હર રોયલ નીડ્સ, હી મેક્સ ધ અવર્સ પિવોટ અરાઉન્ડ હર વિલ, મેક્સ ઓલ રિફ્લેક્ટ હર વિમ્સ. હજારો પ્રકારે પુરુષ પ્રકૃતિ રાણીની સેવા કરે છે. પ્રકૃતિના સંકલ્પની ધરી આસપાસ એ સમયને ગોઠવે છે, પિવોટ એટલે ધરી, અને ઓલ મેક્સ ઓલ બધી જ વસ્તુઓ પાસે દ્વારા એ પ્રકૃતિના તરંગોને પ્રતિબિંબિત કરાવે છે. તો જેવી રીતે સોલ પ્રકૃતિ ઉપર આધાર રાખે છે પોતાના વિકાસ માટે, તો કહે છે કે સોલ પણ પ્રકૃતિને અનેક રીતે સેવા કરે છે, અનેક રીતે એ એને એની સહાય કરે છે, હજારો રીતે. કહે છે કે કેટલીક વાર એ સક્રિય રહીને સક્રિય ગતિ દ્વારા એની સહાય કરે છે, તો કેટલીક વાર એ નિષ્ક્રિય રહીને એટલે સાક્ષી ભાવે માત્ર આધાર આપીને પણ એની સેવા કરે છે. પણ એનો સંકલ્પ, એનું સામર્થ્ય, એનું બળ એ હંમેશા પ્રકૃતિને સહાય કરવા માટે તૈયાર હોય છે, તત્પર હોય છે, કે જેથી પ્રકૃતિ પોતાના કાર્ય દ્વારા પરમાત્માનો જે સંકલ્પ છે એ આ વિશ્વમાં સાકાર કરી શકે, પૂર્ણ કરી શકે. તો કેવી રીતે એ સહાય કરે છે એ સમજાવે છે. એટલું બધું સૂક્ષ્મમાં કવિ લઈ જાય છે આપણને, કે છે કે પ્રકૃતિના સંકલ્પની જે ધરી છે, ખીલો છે, એની આસપાસ એ સમયને ગોઠવે છે. આપણે આગળ જોયું હતું કે જે પ્રકૃતિ છે એ જ્યારે ઉત્ક્રાંતિ કરે છે, વિકાસ કરે છે, ત્યારે એને ઘણા બધા પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે. એમાં એક સમયનું પરિબળ છે કે સમયની જે ગતિ છે, એનો જે રિધમ છે, એની સાથે એને પોતાનો તાલ મેળવવો પડે છે. એ ઉત્ક્રાંતિમાં બહુ ઝડપથી પણ નથી આગળ જઈ શકતી કે એમાં બહુ વિલંબ પણ કરી શકતી નથી, એ એની ગતિ સાથે એને તાલ મેળવવો પડે છે. તો અહીં કહે છે કે પ્રકૃતિનો જે સંકલ્પ છે એ પ્રમાણે એ સમયને ઢાળે છે આત્મા, સોલ. એ સમયના રિધમને, એના લયને પ્રકૃતિના સંકલ્પની સાથે ગોઠવી દે છે. કારણ કે સોલ તો કાળનો પણ સ્વામી છે, એ સ્થળ કાળથી પર છે, એ કાળનો સ્વામી છે. એટલે કેટલીક વાર એ પ્રકૃતિના સંકલ્પ પ્રમાણે આ કાળનો લયને ગોઠવે છે. બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે આ, અને એ પછીની લીટી પણ એટલી જ સૂક્ષ્મ છે. અને કહે છે કે બધી વસ્તુઓ પાસે પ્રકૃતિના વિમ્સ એટલે કે એના સંકલ્પને પ્રતિબિંબિત કરાવે છે. આ પણ અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. આપણે જાણીએ છીએ કે આ અનેક જે નામરૂપ છે એનું સર્જન પ્રકૃતિ કરે છે, અને પ્રકૃતિ છે આ મેટરનું જે બનેલા આપણે રૂપો છીએ એને પ્રોગ્રેસ કરાવવા માંગે છે, વધારે ને વધારે એનો વિકાસ કરવા માંગે છે, કે જેથી એ પોતાની અંદર રહેલા સત્યને, પરમાત્માની ચેતનાને પ્રગટ કરી શકે. હવે આ જે મેટર છે એમાં ભરપૂર ઇનર્શિયા છે, એને એને પ્રોગ્રેસ કરવો જ નથી, એને જે છે ત્યાં પડ્યા રહેવું છે. હંમેશા એ મેટરનું પેલું જ હોય છે કે એમાં ભરપૂર જડતા અને ઇનર્શિયા રહેલા છે, એટલે એના માટે પ્રકૃતિ અંદરથી દબાણ મૂકે છે કે જેથી આ મેટર છે એ આગળ વધે, વિકાસ કરે પોતાનો, એની સ્થગિતતામાંથી થોડોક બહાર નીકળે. હવે આ જે દબાણ પ્રકૃતિ મૂકે છે એમાં સોલ સહાય કરે છે. જો એ વખતે એ રૂપ છે, એ ફોર્મ છે, આટલા બધા નામ રૂપો છે, એ જ્યારે એને એ દબાણને પણ રિસ્પોન્સ ના આપે, એ દબાણ છતાં પોતે વિકાસ કરે નહીં, ત્યાં ને ત્યાં સ્થગિત થઈ જાય, એ વખતે આ જે સોલ છે એ પોતાના સંકલ્પનું દબાણ મૂકે છે, કે જેથી આ બધા રૂપો છે એ પ્રકૃતિના દબાણને રિસ્પોન્સ આપે અને પોતે પોતાનો વિકાસ કરે, પોતે વધારે સફળ બને, ફ્લેક્સિબલ બને, પારદર્શક બને, અને પોતાની અંદર જે આત્માનો પ્રકાશ છે, એનું સૌંદર્ય છે, એનું જ્ઞાન છે, એનો સંકલ્પ છે, એને પ્રગટ કરે. તો આ રીતે પ્રકૃતિને પણ એના કાર્યમાં પુરુષ સહાય કરે છે. બંને એકબીજાના સહયોગથી જ કાર્ય કરી રહ્યા છે. એ આજે લીલા છે સર્જનની, એમાં ઓલ ઇઝ ધેર પ્લે. This whole wild world is only he and she. અહીં બધું એ બેની લીલા છે. આ આખું વિશાળ વિશ્વ માત્ર પુરુષ અને પ્રકૃતિનું જ બનેલું છે. તો કહે છે કે આ આખું જગત, આ આખું વિશ્વ એમની લીલાનું ક્ષેત્ર છે. ઓલ ઇઝ ધેર પ્લે. અને એમાં એમની લીલા અવિરત ચાલી રહી છે. આ આખું જે વિશ્વ નાટક ભજવાઈ રહ્યું છે પુરુષ અને પ્રકૃતિ દ્વારા, એના એ બંને એ મુખ્ય પાત્રો છે આ નાટકના, પુરુષ અને પ્રકૃતિ. અને અહીં આ વિશ્વમાં જે કંઈ બને છે, દરેક ભૂમિકા ઉપર, દરેક સ્તરે, દરેક સંજોગોમાં, એમાં એમનો પ્રભાવ, એમની જે લીલા છે, એમના જે ઇન્ટરેક્શન છે, એમનો સહયોગ છે, એનો પ્રભાવ પડતો હોય છે. દરેક નામ ને રૂપની પાછળ આપણે જોયું એમ એ જ રહેલા છે. પુરુષ અને પ્રકૃતિની લીલા ચાલી રહી છે. દરેક સંજોગોમાં પણ એમની લીલા અવિરત ચાલી રહી છે. આપણે આગળ જોયું હતું કે જ્ઞાન અને અજ્ઞાન બંનેમાં એ સાથે રહેલા છે. જે સોલ છે એ જ્ઞાનની અવસ્થામાંથી કામ કરે છે, પ્રકૃતિ અજ્ઞાનમાંથી આગળ વધે છે. તો પ્રકાશ અને અંધકારમાં પણ એ બંને સાથે રહેલા છે, એમનો સહયોગ રહેલો જ છે. તો એ રીતે દરેક પરિસ્થિતિમાં, દરેક નામરૂપની પાછળ એમનો સહયોગ, એમની લીલા ચાલી રહી છે. એ બંને સાથે મળીને આ જે વિશ્વ નાટક ભજવાઈ રહ્યું છે એનો સ્ટેજ, એનો રંગમંચ તૈયાર કરે છે, એનું નિર્માણ કરે છે. આપણે જોયું તો આગળ કે પુરુષનો, પરમાત્માનો જે સંકલ્પ છે એ સંકલ્પ પ્રકૃતિના ગર્ભમાં વવાય છે, એમાંથી જ આખું સર્જન પાંગરે છે. એ રંગભૂમિ છે, એ રંગભૂમિ એ બંને મળીને તૈયાર કરે છે. આ આટલા બધા નાટકના પાત્રો છે એનું રચના પણ એ બે જ કરે છે. પ્રકૃતિ આ બધા નામરૂપના મોરા બનાવે છે. કેટલા બધા વિવિધતા છે અને એની પાછળ રહીને સોલ આખી લીલા કરે છે. એક્ટર એક જ છે સોલ, અને મોરા અનેક છે. એ રીતે એ પુરુષ અને પ્રકૃતિની લીલા આ સર્જનમાં અવિરત ચાલ્યા કરે છે. This is the knot that ties together the stars. The two who are one are the secret of all power. The two who are one are the might and right in things. તારાઓને એકત્રિત રાખનાર ગ્રંથિ આ છે. બે કે જે એકરૂપ છે એમાં બધી શક્તિનું રહસ્ય રહેલું છે. આ જગતમાં જે સાચું અને સમર્થ છે એનું મૂળ પણ એમાં જ રહેલું છે. તો આ જે પુરુષ અને પ્રકૃતિ દ્વારા આ જે લીલા ચાલી રહી છે એ કહે છે કે એ બે હોવા છતાં ધે આર વન, એકરૂપ છે. આપણે આગળ પણ જોયું હતું કે પરમ વાસ્તવિકતા, પરમાત્મા, ડિવાઇન બે છે જ નહીં, એક જ છે. એક દ્રષ્ટિથી જોઈએ તો એ અસ્તિત્વ છે, અને બીજી દ્રષ્ટિથી જોઈએ તો એ અસ્તિત્વમાં રહેલી કોન્શિયસનેસ છે, શક્તિ છે. શિવ અને શક્તિ છે, એ બે જુદા છે જ નહીં. આપણે જોયું તું ગયે વખતે કે જેવી રીતે ચંદ્ર અને એની ચાંદની એક જ છે, જળ અને એની શીતળતા એક જ છે, એવી રીતે શિવ અને શક્તિ એક જ છે. અસ્તિત્વ અને એની ચેતના એ એક જ છે. પરંતુ આ સર્જન માટે, આટલું બધું વિવિધ જે સર્જન કરવું છે, એ સર્જન કરવા માટે એ બંને જુદી જુદી સમતુલામાં જુદી જુદી રીતે કાર્ય કરે છે. એક સ્થિર રહે છે, એક ગતિશીલ બને છે. અને આ જે ચેતના છે, જે એક માંથી બે બને છે, દ્વિદલ ચેતના, એ ચેતના જ આખા અસ્તિત્વનો પાયો છે, આ સર્જનનો પાયો છે, સોરી, અસ્તિત્વની સર્જનનો પાયો છે. એક જ દિવ્ય ચેતના, ડિવાઇન, એનો આ બેવડો દરજ્જો છે, ડબલ સ્ટેટસ છે. ડિવાઇન એક જ છે, પણ એના બે સ્ટેટસ થઈ જાય છે, દરજ્જા બે થઈ જાય છે. આ જે એક જ દિવ્યનું, ડિવાઇનનું જે ડબલ સ્ટેટસ છે, એના ઉપર આ આખું સર્જન છે, ગતિશીલ છે. એક જણે કે લીવર છે, એ લીવર ઉપર આ બધી સર્જક શક્તિઓ નિર્માણ, આટલી બધી ક્રિએટિવ એનર્જીસ કરે છે, એ ગતિમાન થાય છે. આટલા બધા જે સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો ઘૂમે છે, એને ગતિ કોણ આપે છે? એ શક્તિ. આ જે શક્તિ છે, એની અંદર જે કેટલી બધી સર્જક શક્તિઓ છે, એ એને ગતિમાન બનાવે છે. તો શક્તિ ગતિમાન બનાવે છે એ બધાને. અને જે પેલું અસ્તિત્વ છે, શિવ છે, એ એને આધાર આપે છે. કેમ આટલા બધા ગ્રહો, નક્ષત્રો છે, એ બધા કેમ એકબીજાની સાથે ભટકાતા નથી? કેમ એ બધા વેરવિખેર નથી થઈ જતા? કેમ એક સાથે એકત્રિત થઈને રહે છે? ટાઈડ ટુગેધર. એ અસ્તિત્વ શિવ એને આધાર આપે છે. આ રીતે એક ગતિમાન કરે છે, એક એને આધાર આપે છે. આ ગ્રંથિ, આ જે ગ્રંથિ છે, આ દ્વિદલ ચેતના, આ જે એક જ દિવ્યતાની, એક જ પરમાત્માના બે સ્ટેટસ, બે દરજ્જા, એ આખા સર્જનને ગતિશીલ પણ રાખે છે અને એને એક સાથે એકત્રિત પણ કરી રાખે છે. આ રીતે એની અંદર બધી જે સર્જક શક્તિઓ છે, ઓલ પાવર, એનું રહસ્ય આ દ્વિદલ ચેતનામાં છે. પછી આગળ કહે છે, ધ ટુ હુ આર વન આર ધ માઇટ એન્ડ રાઇટ ઇન થિંગ્સ. જે સાચું અને સમર્થ છે, એનું મૂળ પણ આ શિવ અને શક્તિની જે દ્વિદલ ચેતના છે એમાં રહેલું છે. તો અહીં જે એમણે સાચું અને સમર્થ, રાઇટ અને માઇટ શબ્દ વાપર્યા છે, એ સામાન્ય અર્થમાં નથી વપરાયા. આપણે જે કહીએ છીએ ને આ સાચું છે, આ ખોટું છે, એ રીતે નથી વાપર્યા. પણ રાઇટ એટલે ઋત ચેતના, ટ્રુથ કોન્શિયસનેસ, જે આપણે ઋતમ કહીએ છીએ આપણી ભાષામાં, ઋત ચેતના, શાશ્વત સત્યોથી ભરેલી ચેતના, પ્રગલ્ભ ચેતના, ટ્રુથ લો, જે આખા આવિર્ભાવ ઉપર શાસન કરે છે. અને માઇટ એટલે બૃહત, જે એ સત્યના નિયમ પ્રમાણે આ સર્જનનો, સત્યના નિયમનો સર્જનમાં અમલ કરે છે અને એની રક્ષા કરે છે. તો એ રીતે આ ઋતમ અને આ બૃહત, રાઇટ અને માઇટ, એ બંને સાથે મળીને આ સર્જનનું નિર્માણ કરે છે. તો એ જે ઋતમ અને મહત છે, એનું મૂળ પણ આ દ્વિદલ ચેતનામાં રહેલું છે. ધ ટુ હુ આર વન, આ દ્વિદલ ચેતનામાંથી જ આ બધું આવે છે, એમ કવિ અહીં કહેવા માંગે છે. એટલે આ આખી યોગની અત્યંત ગહન બધી જે ગતિ છે, એને એક એક શબ્દોમાં કવિ મૂકી દે છે. એટલે આપણને આ સમજવાનું ઘણું કઠિન છે. સાવિત્રી કઠિન જ છે, એમાં બધાને રસ ના જ પડે, કઠિન જ છે. રાઇટ અને માઇટ, એની પાછળ જે આખું છે, એ ઋત ચેતના, બૃહત ચેતના, એ બધું આપણને જો ખ્યાલ હોય તો જ આપણે આ સમજી શકીએ. પછી કહે છે, હિઝ સોલ સાયલન્ટ સપોર્ટ્સ ધ વર્લ્ડ એન્ડ હર, હિઝ એક્ટ્સ આર હર કમાન્ડમેન્ટ્સ રજિસ્ટર્સ. હિઝ એટલે કે શિવ, શિવનો શાંત નીરવ આત્મા આ જગતને અને શક્તિને આધાર આપે છે. એના કાર્યો શક્તિની આજ્ઞાનોના ની નોંધ પોથી છે, રજિસ્ટર છે. આપણે જોયું કે આ સર્જનને આધાર અસ્તિત્વ આપે છે, એક્ઝિસ્ટન્સ શિવ આપે છે. તો કે છે કે શિવ છે એ આખા સર્જનને માટે સ્થિર પાયો પૂરો પાડે છે, અને એ રીતે એ પાયા દ્વારા એને આધાર આપે છે. પાયો હંમેશા સ્થિર અને અચલ હોય તો જ એ આધાર આપી શકે. આ ઇમારત તો જ સ્થિર રહી શકે કે જો પાયો સ્થિર હોય તો આખા સર્જનને એ આધાર આપે છે. અને એ રીતે પોતે કોઈ પણ ગતિમાં સક્રિય થતા નથી, શિવ સ્થિર જ રહે છે, અચલ રહે છે. તો એમનું કાર્ય શું છે? તો કે છે, એ જગતને આધાર આપે છે, શક્તિને આધાર આપે છે. શક્તિના કાર્યોમાં જે આટલી બધી ગતિ છે, વેગ છે, એને આધાર આપે છે. અને શક્તિની જે કમાન્ડમેન્ટ્સ, એની આજ્ઞાઓ, એના સંકલ્પો, એને પોતાની આ જે શાંત નીરવ ચેતના છે, સાયલન્ટ સોલ, એના દ્વારા પોતે જુએ છે, સમજે છે અને એને નોંધે છે. એ પોતે કોઈ કામ કરતા નથી, સક્રિય થતા જ નથી, માત્ર જગતને અને શક્તિને આધાર આપે છે અને એના સંકલ્પોને એ પોતે નોંધે છે. એ જ મુદ્દાને આગળ સમજાવે છે કવિ. હેપી ઇનર્ટ હી લાઈઝ બીનીથ હર ફીટ, હિઝ બ્રેસ્ટ હી ઓફર્સ ફોર હર કોસ્મિક ડાન્સ, ઓફ વિચ અવર લાઈવ્સ આર ધ ક્વિયરિંગ થિયેટર, એન્ડ નન કુડ બેર બટ ફોર હિઝ સ્ટ્રેન્થ વિધિન, યેટ નન વુડ લીવ બીકોઝ ઓફ હિઝ ડિલાઇટ. સુખ ચેનમાં નિશ્ચેષ્ટ એવા શિવ શક્તિના પગ નીચે પડેલા છે. શક્તિના વૈશ્વિક નૃત્ય માટે એમણે પોતાનું વક્ષસ્થળ અર્પણ કર્યું છે અને આપણા જીવન એ વૈશ્વિક નૃત્યના થી કંપિત રંગભૂમિ છે. અને જો આપણી અંદર શિવનું સામર્થ્ય ન હોય તો કોઈ પણ આ નૃત્યનો ભાર સહન કરી શકે નહીં, અને એની અંદર શિવનો આનંદ ન રહ્યો હોય તો રહ્યો છે અને એની અંદર શિવનો આનંદ રહ્યો છે માટે જ કોઈ એનો ત્યાગ પણ કરી શકતો નથી. શિવ અને શક્તિનું જે સંબંધ છે એ કવિ સમજાવી રહ્યા છે કે છે, આપણે ત્યાં પણ આ પુરાણોમાં આવી એક વાત આવે છે કે શિવના વક્ષસ્થળ ઉપર પાર્વતીનું નર્તન ચાલે છે, એની જ વાત કરી રહ્યા છે. કે આપણે આગળ પણ જોયું કે શિવ માત્ર આધાર આપે છે, તો પાર્વતી છે એ સર્જન કરે છે. સર્જન હંમેશા શક્તિ કરે છે. તો કે છે કે એ જે સર્જન કરે એમાં એની અનેક સર્જક શક્તિઓ કામ કરે છે, જોડાય છે, ને એ બધી સર્જક શક્તિઓનો અંદર અથડામણ થાય, એના વિસ્ફોટો થાય અને એમાંથી પ્રચંડ ઉર્જાઓ ઉમટે, એનું એના વમળો સર્જાય. તો આ જે પ્રચંડ ઉર્જા એના વમળો છે એને ધારણ કરવા માટે શિવ પોતે આધાર આપે છે, પોતાના દેહનો, પોતાનો જે અચલ સ્થિર દેહ છે એનો આધાર આપે છે. કારણ કે એ જે ઉર્જાઓને સહન કરવું એ કંઈ જેવી તેવી વાત નથી, એ શિવ જ કરી શકે, અસ્તિત્વ જ કરી શકે. એ શિવ એને પોતાનો આધાર આપે છે, જાણે કે પોતાના દેહને એ સ્ટેજ રંગભૂમિ તરીકે ધરી દે છે કે જેના ઉપર શક્તિના ચરણ ચાલે છે. અને કહે છે કે એ કાર્ય એ હેપી સ્વેચ્છાએ કરે છે, કારણ કે શક્તિ માટે એનો પરમ પ્રેમ રહેલો છે. શક્તિ એના સંકલ્પ પ્રમાણે આ સર્જન કરી રહી છે, એને શક્તિ માટે પ્રેમ છે, એ પ્રેમને કારણે એ પોતાના દેહને નો આધાર આપે છે અને એ રીતે આ સર્જનનો શક્તિનો વૈશ્વિક નૃત્ય ચાલે છે. પછી કહે છે કે આપણા આ જે વૈશ્વિક ભૂમિકા ઉપર શિવ અને શક્તિ દ્વારા આ નૃત્ય ચાલે છે, તો એ જ રીતે આપણા બધાના જીવનમાં પણ એ નૃત્ય ચાલી રહ્યું છે. આપણા બધાના જીવનરૂપી જે રંગમંચ છે, થિયેટર છે, એમાં પણ આ વૈશ્વિક નૃત્યના કંપન છે. તો અહીં ત્યાં શિવ શક્તિ કરે છે વૈશ્વિક ભૂમિકા ઉપર, અહીં એ નૃત્ય દરેક વ્યક્તિના જીવનમાં કોણ કરે છે? સોલ અને નેચર, પુરુષ અને પ્રકૃતિ. પુરુષ અને પ્રકૃતિની જે લીલા દરેક વ્યક્તિની અંદર ચાલી રહી છે અને આપણું દરેકનું જીવન એ પણ એક રંગમંચ છે. અને આપણા રંગમંચ ઉપર કે છે, ઓફ વિચ અવર લાઈવ્સ આર ધ ક્વિયરિંગ થિયેટર, આપણા રંગમંચ પર પણ એ ધ્રુજારીનો અનુભવ થાય છે આપણા જીવનમાં પણ. અને કે છે કે એ જે આપણી અંદર પ્રકૃતિનું કામ ચાલે છે, પ્રકૃતિના કેટલા બધા આવેગો છે, એના ક્રિયાકલાપો છે, એના દબાણો છે, એ બધું આપણે કેમ સહન કરી શકીએ છીએ દરેક વ્યક્તિ? કારણ કે આપણી અંદર પણ એ શિવ તત્વ પડેલું છે. હિઝ સ્ટ્રેન્થ વિધિન, એ શિવ તત્વ આપણી અંદર પણ રહેલું છે. સોલ એ શિવનો જ અંશ છે. તો આપણી અંદર પણ જે શિવ તત્વ રહેલું છે એ આ પ્રકૃતિનું જે દબાણ છે, એના નૃત્યનો જે ભાર છે, ઉર્જાનો, એ સહન કરે છે. માટે આપણે એને જીરવી શકીએ છીએ, નૃત્યનો બોજ. અને એવી જ રીતે આટલો બધો એ પ્રકૃતિના દબાણ હોય છે, હમણાં જ આપણે જોયું એનું દબાણ હોય છે, એના સંઘર્ષો હોય છે, એના વિસંવાદો હોય છે, ઘણું બધું આપણી અંદર આપણે રોજ બરોજ અનુભવીએ છીએ પ્રકૃતિનું આ બધું કાર્ય. છતાં આપણે કઈ આ છોડીને જવા કોઈ માંગતા નથી, કોઈ બધાને જીવન જીવવું ગમે છે, કારણ કે એમાં આપણી અંદર જે શિવ રહેલા છે, સોલ રહેલો છે, એને આનંદ આવે છે, અને એ આનંદનો થોડોક સ્વાદ આપણે પણ ચાખીએ છીએ. એટલે જ જીવનમાં આટલા બધા સંઘર્ષો, કઠિનાઈઓ, પ્રશ્નો હોવા છતાં આપણે આ જીવન જીવી શકીએ છીએ. અને એ વૈશ્વિક નૃત્યના તો આનંદનો થોડોક સ્પર્શ આપણને પણ અનુભવાય છે. His works, his thoughts have been devised by her. His being is a mirror vast of hers. હવેની થોડીક લીટીમાં શિવ છે કેવી રીતે શક્તિ દ્વારા જ સંચાલિત થાય છે એ સમજાવે છે. છે કે એના કાર્યો, શિવના કાર્યો, એના વિચારો એ શક્તિ જ પૂરા પાડે છે. ડિવાઇઝ એટલે અહીંયા એવો અર્થ કર્યો છે, પૂરા પાડે છે. શિવની ચેતના, શિવની સત્તા એ શક્તિનો બૃહદ અરીસો છે. એ છે કે શિવ છે એ કોઈ ઇનિશિયેટિવ લેતા નથી, એ કોઈ કાર્ય કરતા નથી, સક્રિય જ બનતા નથી, એ તો માત્ર આધાર જ આપે છે. એટલે એ કહે છે કે એ શક્તિના જે સંકલ્પો છે, એના આવેગો છે, એના બધા મૂળ છે, એને માત્ર પોતાની જે નિરવ ચેતના રૂપી જે દર્પણ છે એમાં એ પ્રતિબિંબિત કરે છે. જેવી રીતે દર્પણ છે એ પોતે કંઈ કરતું નથી, એની સામે જે કંઈ આવે એને એ પ્રતિબિંબિત કરે છે, એવી રીતે શિવની ચેતનામાં પણ શક્તિના બધા જ આજ્ઞાઓ, ઈચ્છાઓ, મૂળ એ પ્રતિબિંબિત થાય છે. એક્ટિવ, ઇન્સ્પાયર્ડ બાય હર, હી સ્પીક્સ એન્ડ મૂવ્સ, હિઝ ડીડ્સ ઓબે હર હાર્ટ્સ અનસ્પોકન ડિમાન્ડ્સ. શક્તિથી પ્રેરિત થઈને એ સક્રિય થાય છે, બોલે છે અને ચાલે છે. શિવના કાર્યો શક્તિના હૃદયની વણકહી માગણીઓ અનુસાર થતા હોય છે. આમ તો શિવ સ્થિર રહે છે, આધાર આપે છે, પણ ક્યારેક કે છે કે સક્રિય પણ થાય છે, એનું સક્રિય પાસું પણ છે. પણ એ સક્રિય ક્યારે થાય છે કે શક્તિ જ્યારે એને પ્રેરણા કરે, તો એ પ્રેરણા પ્રમાણે ત્યારે એ સક્રિય થાય. અને શક્તિ જે પ્રેરણા આપે, એ જે એની પ્રેરણાનો ધક્કો આવે, એટલું જ એ વાણી કે વર્તનમાં વ્યક્ત કરે. પોતાની રીતે પોતાનો કોઈ સંકલ્પ નથી, પોતાની કોઈ ઈચ્છા નથી, પોતાની કોઈ આજ્ઞા નથી, માત્ર શક્તિ જેટલી પ્રેરણા કરે એટલું એ પોતે વ્યક્ત કરે છે શિવ. અને એના જે કાર્યો આપણને દેખાય છે એ પણ શક્તિની માગણી પ્રમાણે, એની જરૂરિયાતો પ્રમાણે, ડિમાન્ડ્સ, એના ઈરાદાઓ પ્રમાણે જ થતા હોય છે. શિવ એમ જ સમજે છે કે શક્તિની જરૂરિયાતો શું છે, એની માગણીઓ શું છે, અને એ માગણીઓ પૂરી કરવા માટે એ કાર્ય કરે છે. પોતાના ઇનિશિયેટિવથી કોઈ કાર્ય કરતા નથી, શક્તિના ધ્યેયને સિદ્ધ કરવા, એના લક્ષ્યને માટે એ કાર્ય કરે છે. હવે આગળ તો એક બહુ જ સૂક્ષ્મ વસ્તુ સમજાવે છે, કે છે કે પેસિવ હી બેર્સ ધ ઇમ્પેક્ટ્સ ઓફ ધ વર્લ્ડ એઝ ઇફ હર ટચીઝ શેપિંગ હિઝ સોલ એન્ડ લાઈફ. અક્રિય હોય ત્યારે પણ એ આ જગતના પ્રભાવોને, સ્પર્શોને સહન કરે છે. જાણે કે શક્તિના સ્પર્શો એના જીવનને અને આત્માને ઘાટ આપતા ન હોય. આ બહુ જ સૂક્ષ્મ વસ્તુ કવિ સમજાવી રહ્યા છે કે શિવ છે હંમેશા શક્તિના દ્વારા જ સંચાલિત થાય છે, એને પોતાનો કોઈ ઇનિશિયેટિવ નથી, પોતાનો કોઈ સંકલ્પ નથી. પણ જ્યારે એ, તો પછી જ્યારે એ અક્રિય હોય છે, માત્ર આધાર જ આપે છે, સાક્ષી ભાવે હોય છે, ત્યારે એનાને શક્તિના સંબંધો કેવા હોય? ત્યારે શું એ શક્તિથી અલગ થઈ ગયેલા છે? શક્તિથી અળગા વિમુખ થઈ ગયેલા છે? એવું છે જ નહીં. સર્જનમાં શિવ અને શક્તિ હંમેશા સાથે જ રહેલા છે, ક્યારેય કોઈ એકબીજાથી વિમુખ થતું નથી. તો પછી કહે છે કે શિવ અક્રિય હોય ત્યારે એમના સંબંધો કેવા હોય? એ વસ્તુ કવિ સમજાવે છે કે જ્યારે અક્રિય હોય છે ત્યારે પણ આ જગત માંથી જે કઈ સંપર્કો આવે, જે કઈ પ્રભાવો આવે, એનો શિવ પ્રતિકાર કરતા નથી, એને સ્વીકારે છે. એટલું જ નહીં પણ એ પ્રભાવોને, એ સંસ્પર્શોને, સંપર્કોને એ પોતાની અંદર પ્રવેશ આપે છે અને એ જાણે કે શક્તિનું વર્કિંગ હોય એ રીતે એને પોતાની અંદર કામ કરવા દે છે, કે જેથી શક્તિ એમને પોતાની યોજના પ્રમાણે એમને ઘાટ આપી શકે, શિવને ઘાટ આપી શકે. કારણ કે શિવને માટે આ આખું સર્જન, આ આખું બ્રહ્માંડ એ શક્તિની જ હિલચાલ છે, સમર્થ ગતિ છે. શક્તિની ઈચ્છા વગર આ સર્જનમાં કઈ જ થતું નથી, કોઈ જ વસ્તુ ગતિશીલ થતી નથી. એટલે આ સર્જનમાં જે કઈ પણ ગતિ છે એ શિવને માટે તો શક્તિની જ ગતિ છે. અને આ જગતમાંથી જે કઈ સંપર્કો આવે છે, આઘાતો આવે છે, પ્રભાવો આવે છે, ધક્કા આવે છે, એ બધું શિવ માટે તો એ શક્તિનો જ સ્પર્શ છે. અને એટલે એ બધા સ્પર્શને એ પોતાની અંદર કામ કરવા દે છે, એના માટે એ શક્તિનું વર્કિંગ છે. અને એ રીતે શક્તિ, શિવ અક્રિય હોય ત્યારે પણ પોતાના પ્રભાવો દ્વારા, પોતાના જગતના આઘાત પ્રત્યાઘાતો દ્વારા શિવને એના જીવનને, એના સોલને ઘાટ આપે છે. અતિશય સૂક્ષ્મ વસ્તુ છે આ બધી. હિઝ જર્ની થ્રુ ધ ડેઝ ઇઝ હર સન માર્ચ, હી રન્સ અપોન હર રોડ્સ, હર્સ ઇઝ હિઝ કોર્સ. શિવની દિવસોમાં થતી યાત્રા એ શક્તિની જ પ્રકાશ યાત્રા છે, શક્તિના માર્ગ ઉપર એની દોડ થાય છે, એની યાત્રા એ શક્તિની જ પ્રકાશ યાત્રા છે. જે શિવ શક્તિ દ્વારા જ સંચાલિત થાય છે, એના પ્રેરણાથી જ કાર્ય કરે છે, એના જ સ્પર્શો દ્વારા ઘડાય છે. હવે આગળ કે છે, એનાથી પણ આગળનું એક પગથિયું બતાવે છે કે એ યાત્રાની, એની યાત્રાની દિશા પણ શક્તિ નક્કી કરે છે. શક્તિ એ યાત્રા માટેના માર્ગો, રોડ્સ એનું નિર્માણ કરે છે, એ માર્ગ ઉપર પથદર્શન કરે છે. અને જે શિવની યાત્રા છે એ ખરેખર તો શક્તિની જ યાત્રા હોય છે એમ કહે છે. કારણ કે શિવની યાત્રાનો હેતુ એક જ છે, શક્તિના ધ્યેયને, લક્ષ્યને પૂરું કરવું. શક્તિના ધ્યેયને પૂર્ણ કરવા, સાકાર કરવા માટે જ શિવ કંઈક પણ કરે છે, સક્રિય બને છે. એટલે એ દ્રષ્ટિએ શિવની યાત્રા છે એ શક્તિની જ પ્રકાશ યાત્રા બને છે. શિવની યાત્રા દ્વારા શક્તિ પોતાના ધ્યેય તરફ આગળ વધે છે, ગતિ કરે છે. અને શક્તિની ધ્યેય એક જ છે કે આ જગતમાં પરમાત્માને, દિવ્યતાને પ્રગટ કરવી. એટલે એ રીતે શિવની યાત્રા દ્વારા શક્તિ પોતાનો વિકાસ કરે છે અને શક્તિના આઘાતો દ્વારા શિવનો વિકાસ થાય છે. એ વિટનેસ એન્ડ સ્ટુડન્ટ ઓફ હર જોય એન્ડ ડોલ, એ પાર્ટનર ઇન હર ઇવિલ એન્ડ હર ગુડ, હી હેઝ કન્સેન્ટેડ ટુ હર પેશનેટ વેઝ, હી ઇઝ ડ્રીવન બાય હર સ્વીટ એન્ડ ડ્રેડફુલ ફોર્સ. શિવ એ શક્તિના હર્ષ અને શોકના સાક્ષી અને શિક્ષાર્થી બની રહે છે, એના શુભ અને અશુભમાં એ ભાગીદાર છે. એની આવેગમય કાર્યપ્રણાલિકા, વેઝ, પેશનેટ વેઝ એટલે આવેગમય કાર્યપ્રણાલિકાને શિવે સંમતિ આપી છે. એના મધુર અને ભીષણ બળોથી એ દોરવાય છે. તો શિવ અને શક્તિ સાથે જ રહેલા છે. આ સર્જનનું નિર્માણ અને સંચાલન શક્તિ કરે છે, એ પોતાની રીતે, પોતાની ઈચ્છા પ્રમાણે એ કાર્ય કરે છે, એ શિવે સ્વીકાર્યું છે, એમાં એને પહેલેથી જ સંમતિ આપી છે કે શક્તિ પોતાની રીતે આ કાર્ય કરે છે. એમાં એ ક્યાંય પોતાના સંકલ્પ, પોતાની ઈચ્છા વચ્ચે પ્રક્ષેપ કરતા નથી, લાવતા જ નથી. એ કાર્ય એને શક્તિને સોંપ્યું છે અને એમાં પોતે સાથે રહેશે એવું એને વચન આપ્યું છે. અને એ સંમતિને એ જે એને સ્વીકાર્યું છે શિવ શક્તિને પોતાના રીતે કાર્ય કરવા દેવાનું એનું એ બરાબર પાલન કરે છે. એટલે શક્તિની સાથે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ સમતુલામાં શક્તિ જે કાર્ય કરે એમાં એની સંમતિ પણ આપે છે અને એની સાથે રહે છે. એ છે કે શક્તિના હર્ષ અને શોકમાં એ સાક્ષી તરીકે સાથે રહે છે. તો શક્તિએ જે આ સર્જન કર્યું છે એ આખું દ્વૈતનું જગત છે. હર્ષ અને શોક, જીવન અને મરણ, સર્જન અને વિસર્જન એના ઝૂલો અવિરત પ્રણે આ દ્વૈતનો ઝૂલો ઝૂલતો જ રહે છે. એમાં એને દ્રષ્ટા ભાવે જોયા કરે છે શિવ. એમાં એ ક્યાંય વચ્ચે આવતા નથી. સર્જન હોય કે વિસર્જન હોય એ દ્રષ્ટા ભાવે એને જોયા કરે છે. એવી જ રીતે શક્તિના જે કોઈ કાર્યો શુભ હોય કે અશુભ હોય, યોગ્ય હોય કે અયોગ્ય હોય, શ્રેય હોય કે પ્રેય હોય, એમાં શિવ એને એના ભાગીદાર બની રહે છે, એના મદદનીશ રહે છે અને એમાં પણ એને મદદ કરે છે. પોતાનો કોઈ સંકલ્પ કે પોતાના કોઈ વેલ્યુઝ એ વચ્ચે લાવતા નથી. શક્તિની અનેક કાર્ય પ્રણાલિકાઓને પણ એ સંમતિ આપે છે. આ સર્જન કરવા માટે કેટલી બધી પ્રોસેસીસ શક્તિએ વિકસાવી છે, જાત જાતની ચિત્ર વિચિત્ર એની પ્રક્રિયા હોય છે. આપણે જો કોઈ તમે કોઈ એનિમલ પ્લેનેટનું જોતા હો કે ડિસ્કવરી જોતા હોય તો આપણને ખ્યાલ આવે છે કે કેવી ચિત્ર વિચિત્ર રીતે આ સર્જનમાં બધું કાર્ય ચાલતું હોય છે. તો એમાં પણ શિવ એની સાથે રહે છે. એ ચિત્ર વિચિત્ર હોય કે જે હોય એમાં એ હંમેશા એને સંમતિ આપે છે. હી હેઝ કન્સેન્ટેડ, એ સંમતિ આપે છે. અને કેટલીક વાર તો કે છે એ કેવી રીતે એની સાથે રહે છે કે એના મધુર અને ભીષણ બળોમાં એ દોરવાઈ જાય છે, વહી જાય છે. હી ઇઝ ડ્રીવન શબ્દ વાપર્યો છે કવિએ. કે છે કે જાણે પોતે શિવ છે પણ એ પોતે જાણે કોઈ અવશ દુર્બળ પ્રાણી હોય એમ આ બળોના વેગમાં એની ગતિમાં પોતે પોતાની જાતને વહેવડાવીને પણ એ શક્તિની સાથે રહે છે. કારણ કે એણે સ્વીકાર કર્યો છે એની સાથે રહેવાનો અને એના કાર્યને સંમતિ આપવાનો. તો દરેક રીતે સાક્ષી રૂપે સાથે રહે, એના મદદનીશ તરીકે સાથી રહે, સાથે રહે, કમ્પેનિયન તરીકે સાથે રહે અને એક અવશ દુર્બળ પ્રાણીની જેમ પણ એ એની સાથે રહે છે. હવે અહીંયા જે સ્વીટ અને ડ્રેડફુલ ફોર્સિસ એ બે શબ્દ આપણે થોડા સમજી લઈએ કે પ્રકૃતિમાં આપણે જોઈએ છીએ કે એના મધુર રૂપ પણ છે, સુંદર રૂપો પણ છે અને એના ભીષણ ભયંકર રૂપો પણ છે. કુદરતમાં આપણે જોઈએ જ છીએ આ બધું કે એમાં જ્વાળામુખી પણ છે, ધરતીકંપ પણ છે, સુનામી, એ બધી ભયંકર પ્રકૃતિનું રૌદ્ર રૂપ પણ છે અને એના સુંદર રૂપો પણ છે. તો એવી રીતે પ્રાણમય ભૂમિકા ઉપર પણ એના કેટલાક બળો એ લલચાવનારા, સ્વીટ એટલે કે લલચાવનારા, મોહ પમાડનારા હોય છે, ભ્રમિત કરનારા હોય છે અને કેટલાક ફોર્સિસ છે એ આપણને ભય પમાડનારા હોય છે, ભીષણ ભય પમાડે. અને આ જે બળો છે એ વ્યક્તિને એના લક્ષ્યમાંથી, એના ધ્યેયમાંથી ચડાવી નાખવા માટે આવતા હોય છે. આપણા પુરાણો અને આપણા મહાકાવ્યોમાં આવા ઘણા દ્રષ્ટાંતો આવે છે. હનુમાનજી જ્યારે સીતા માટે ઔષધ લેવા જતા હતા ત્યારે આવા બંને પ્રકારના બળોનો એને સામનો કરવો પડ્યો હતો. કેટલાક એને લલચાવવા માટે કોશિશ કરે છે અને કેટલાક એને ડરાવવા, એની સામે સામનો કરવો પડે છે અને એની સાથે યુદ્ધ કરીને પણ એને પોતે આગળ જવું પડે છે. આપણે ત્યાં વિશ્વામિત્રનો દાખલો છે, જે તપસ્યા કરે છે, ઋષિમુનિઓ જે તપસ્યા કરતા હોય છે એમાં જે અનડિવાઇન ફોર્સિસ છે, રાક્ષસો એને અવરોધ કરે છે, ડરાવે છે. એવી રીતે પંચમહાભૂતો પણ ડરાવતા હોય છે જે સાધકો યોગીઓ તપસ્યા કરતા હોય. આ બધી વાતો આપણે ત્યાં આવે છે. તો એ જે બળો છે એ આ રીતે એ ક્યારેક મધુર પણ હોય, જે એને ભ્રમિત પણ કરે અને એને ડરાવીને પણ એને એના લક્ષ્યમાંથી પાછા વાળે. એવા બધા બળોમાં પણ શિવ જાણે વહી જાય, પોતે સાવ દુર્બળ હોય એ તો શિવ છે, છતાં વહી જઈને પણ એની સાથે રહે છે એમ કવિ કહેવા માંગે છે. હિઝ સેન્ક્શનિંગ નેમ ઇનિશિયલ્સ ઓલ હર વર્ક્સ, હિઝ સાયલન્સ ઇઝ હિઝ સિગ્નેચર ટુ હર ડીડ્સ. ઓલ હર વર્ક્સ, શક્તિના બધા કાર્યો ઉપર એને આ સંમતિ આપતા હસ્તાક્ષર હોય છે. અને એનું મૌન એના કાર્યોને સંમતિ આપતી સહી છે. એટલે કે શક્તિના બધા જ કાર્યોમાં એ સંમતિ આપે છે, એને સ્વીકાર્યું છે સંમતિ આપવાનું. પણ કેટલીક વાર એ સંમતિ પ્રગટ હોય છે અને કેટલીક વાર અપ્રગટ રીતે આપે છે. કેટલીક વાર પ્રગટ એટલે હસ્તાક્ષર કરીને આપે છે, એટલે પોતાની કોઈ સક્રિય ગતિ દ્વારા એક્ટિવ બનીને એને સંમતિ આપે છે. અને કેટલીક વાર અપ્રગટ રીતે એટલે કે માત્ર મૌન દ્વારા સાક્ષી રીતે જોયા કરે છે અને એને પણ એમાં પણ એની સંમતિ હોય છે, એનું મૌન પણ એની સહી છે, સંમતિ આપતી સહી છે. આમ શક્તિના બધા જ કાર્યો ઉપર એની સંમતિનો એની પરવાનગીનો સિક્કો હોય જ છે. તો શક્તિ એને બધી જ રીતે દોરે છે, એને પ્રેરણા આપે છે, એના કાર્યોને વિચારોને દોરે છે. તો શિવ શક્તિના બધા જ કાર્યોને શિવ પોતાની સંમતિ આપે છે અને પોતાનો સાથ અને સહકાર આપે છે. આ રીતે શિવ અને શક્તિ એકબીજાની સાથે રહીને એકબીજાની સંમતિથી અને એકબીજાના સહયોગથી આ વૈશ્વિક લીલા સર્જનની કરી રહ્યા છે એ વસ્તુ કવિ સમજાવે છે. હવે પછી જે આવે છે એક બહુ જ મોટું વાક્ય છે, અહીંથી શરૂ થાય છે તે છેક નીચે એનું પૂર્ણ વિરામ આવે છે અને આખો એક નવો જ મુદ્દો શરૂ થાય છે. એટલે આપણે અત્યારે લેતા નથી, એ હવે આપણે આવતા વખતે લેશું. એને નાના નાના બબે લીટીની સાથે લઈને આપણે એના ક્રિયાપદ સાથે જોડતા જઈને આ આખું વાક્ય 12-15 લીટીનું વાક્ય છે, આખું પૂરું થશે. આ અડધા અડધા પાનાનું એક વાક્ય છે, એ હવે આપણે આવતા વખતે લઈશું.